સજાનંદ સ્વામી મહારાજની જય.
તારીખ 6/1/2015 વચનામૃત પંચાળા 5 માનીપણું અને નિર્માણીપણું ક્યાં સારું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણવદી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન સારું છે, ને કયે ઠેકાણે સારું નથી, ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે, ને કયે ઠેકાણે સારું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય, ને પરમેશ્વરનું, ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય, તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, ને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી, ને તેની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળાનું 5મું જે તે થયું.
વચનામૃત પંચાળા 6 ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણવદી 9મીને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોળિયો ઢળાવીને વિરાજમાન હતા, ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો, ને ધોળે અંગરખે સહિત ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી, ને ધોળો ખેસ પહેર્યો હતો, ને ધોળી પછેડી ઓઢી હતી, ને પોતાના મુખારબિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે જાજીવાર સુધી વિચાર કર્યો ને સર્વશાસ્ત્રમાં નજર ફેરવીને જોયું, ત્યારે એમ જણાયું છે, શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વે શક્તિયુક્ત બીજો કોઈ નથી થયો, કેમ જે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રીકૃષ્ણ ભગવાને પોતાના વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું, તેણે કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો, તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું, તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું, તથા ક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા, તેણે કરીને શેષશાયીપણું જણાવ્યું, તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું છે.
પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્ત્રશ.
એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું, તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે,
યસ્માત ક્ષર મતીતોહ મક્ષરાદપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ.
એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું, તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રીકૃષ્ણ તે તો પોતે જ હતા, અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું, તથા શ્વેત દ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો, તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રીકૃષ્ણને જ કહ્યા છે, તે માટે એ શ્રીકૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી છે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે, માટે એ અવતાર તે બહુ મોટો થયો છે, ને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે, ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે, માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી, અને એ અવતાર સર્વોપરી વર્તે છે, અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણવી છે, ને આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણવી, માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રીકૃષ્ણના સ્વરૂપમાં અચળ મતી હોય, ને એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય, ને તેની બતે કોઈ કુસંગે કરીને કદાચિત કાંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનને વિશે રાખશો તો કદાચિત કાંઈક અવળું સવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ થતા હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે સર્વકારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળાનું છઠ્ઠું જે તે થયું.
વચનામૃત પંચાળા સાત નટની માયાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણવદી એકાદશીને દિવસ છ ઘડી દિવસ ચડતે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન હતા ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો તથા ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ઝીણી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારબિંદની આગળ પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજ નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની કથા કરાવતા હતા. તેમાં
જન્માદ્યસ્ય
એ શ્લોક પ્રથમ આવ્યો તેનો અર્થ કર્યો ત્યારે
યત્ર ત્રિસર્ગો મૃષા
એવું જે શ્લોકનું પદ તેનો અર્થ પોતે શ્રીજી મહારાજ કરવા લાગ્યા છે. માયાના ત્રણ ગુણનો સર્ગ જે પંચભૂત ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિશે ત્રિકાળમાં છે જ નહીં એમ સમજે તથા એ શ્લોકનું પદ જે
ધામના સ્વેન સદા નિરસ્ત કુહકમ
કેતા ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્ય સ્વરૂપ છે તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિશે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય તેજે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિશે જાણવું તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય અને એ જ પ્રત્યક્ષ ભગવાનને મૂઢ જીવ છે તે માયિક દ્રષ્ટિએ કરીને જુએ છે ત્યારે પોતા જેવા મનુષ્ય દેખે છે અને જેમ પોતે જન્મ્યો હોય બાળક થાય યુવા થાય વૃદ્ધ થાય અને મરી જાય તેમ જ ભગવાનને પણ જાણે છે અને જ્યારે ભગવાનના એકાંતિક સાધુના વચનને વિશે વિશ્વાસ લાવીને નિષ્કપટ ભાવે કરીને ભગવાનના ચરણ કમળને ભજે છે ત્યારે એની માયિક દ્રષ્ટિ મટે છે. તે પછી એની એ જે ભગવાનની મૂર્તિ તેને પરમ ચૈતન્ય સચ્ચિત આનંદમય જાણે છે તે પણ ભાગવતમાં કહ્યું છે જે
સવેદ ધાતુ પદવીમ પરસ્ય દુરંત વીર્યસ્ય રથાંગ પાણે યો માયયા સંતતયાનુવૃત્યા ભજેત તત્પાદ સરોજ ગંધમ
અને ભગવાનને વિશે જે બાળક યુવાન વૃદ્ધપણું દેખાય છે તથા જન્મ મરણપણું દેખાય છે તે તો એની યોગ માયાએ કરીને દેખાય છે પણ વસ્તુગતિએ તો ભગવાન જેવા છે તેવાને તેવા જ છે. જેમ નટ વિદ્યાવાળો હોય તે શસ્ત્ર બાંધીને આકાશમાં ઇન્દ્રના શત્રુ જે અસુરના યોદ્ધા તે સાથે વડવા જાય છે પછી કટકા થઈને હેઠો પડે ને તે પછી તે કટકાને ભેગા કરીને તે નટની સ્ત્રી બળી મરે પછી થોડીક વારે તે નટ પાછો આકાશમાંથી હથિયાર બાંધીને જેવો હતો તેવો ને તેવો જ આવે ને રાજા પાસે મોજ માંગે ને કહે છે મારી સ્ત્રી લાવો. એવી રીતની જે નટની માયા તે પણ કળ્યામાં કોઈને આવતી નથી તો ભગવાનની યોગ માયા કળ્યામાં કેમ આવે. અને જે નટની માયાને જાણતો હોય તે તો એમ જાણે છે એ નટ મર્યો પણ નથી ને બળ્યો પણ નથી જેવો છે તેવો ને તેવો જ છે. તેમ ભગવાનના સ્વરૂપને જે તત્વે કરીને સમજતો હોય તે તો ભગવાનને અખંડ અવિનાશી જેવા છે તેવા જ સમજે. જેમ શ્રીકૃષ્ણ ભગવાને દેહ મૂક્યો ત્યારે ભગવાનની પત્નીઓ જે રૂકમિણી આદિ હતી તે ભગવાનના દેહને લઈને બળી મરી ત્યારે અજ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે હવે એ નાશ થઈ ગયા અને જે જ્ઞાની હતા તેણે તો એમ જાણ્યું જે અહીંથી અંતર્ધાન થઈને બીજે ઠેકાણે જણાણા છે. એમ ભગવાનને અખંડ સમજે તે પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે જે
અવજાનંતે મામ મૂઢા માનુષીમ તનુ માશ્રિતમ પરમ ભાવ મજાનંતો મમ ભૂત મહેશ્વરમ.
માટે મૂર્ખ હોય તે જો ભગવાનને સાકાર સમજે તો કેવળ મનુષ્ય જેવા જ સમજે, અને જો નિરાકાર સમજે તો બીજા આકારને જેમ માઈક જાણે તેમ ભગવાનના આકારને પણ માઈક જાણે અને અરૂપ એવું ભગવાનનું સ્વરૂપ કલ્પે. માટે એ બે પ્રકારે મૂર્ખને તો અવળું પડે છે, અને જો ભગવાનને આકાર ન હોય તો જ્યારે આત્યંતિક પ્રલય હતો ત્યારે શ્રુતિએ એમ કહ્યું છે,
સ ઇચ્છત,
કહેતા તે ભગવાન જે તે જોતા હવા, ત્યારે જો જોયું તો એ ભગવાનનું નેત્ર શ્રોત્રાદિક અવયવે સહિત સાકાર એવું દિવ્ય સ્વરૂપ જ હતું. અને વળી એમ પણ કહ્યું છે જે
પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન,
એવી રીતે પુરુષ રૂપે થઈને એ પુરુષોત્તમ તેણે માયાને વિશે વીર્યને ધારણ કર્યું ત્યારે એ ભગવાન પ્રથમ જ સાકાર હતા. અને એ જે પુરુષોત્તમ નારાયણ તે કોઈ કાર્યને અર્થે પુરુષ રૂપે થાય છે ત્યારે એ પુરુષ છે તે પુરુષોત્તમના પ્રકાશમાં લીન થઈ જાય છે ને પુરુષોત્તમ જ રહે છે, તેમજ માયારૂપે થાય છે ત્યારે માયા પણ પુરુષોત્તમના તેજમાં લીન થઈ જાય છે ને તે રૂપે ભગવાન જ રહે છે, અને પછી એ ભગવાન મહત્તત્વ રૂપે થાય છે ને તેમજ મહત્તત્વમાંથી થયા જે બીજા તત્વ તે રૂપે થાય છે, અને પછી તે તત્વનું કાર્ય જે વિરાટ તે રૂપે થાય છે, તથા તે વિરાટ પુરુષથી થયા જે બ્રહ્માદિક તે રૂપે થાય છે, તથા નારદ સંકાદિક રૂપે થાય છે. એવી રીતે અનેક પ્રકારના કાર્યને અર્થે જેને જેને વિશે એ પુરુષોત્તમ ભગવાનનો પ્રવેશ થાય છે તેને તેને પોતાના પ્રકાશે કરીને લીન કરી નાખીને પોતે જ તે રૂપે કરીને સર્વોત્કર્ષપણે વિરાજમાન થતા રહે છે, અને જેને વિશે પોતે વિરાજમાન રહે છે તેના પ્રકાશને પોતે ઢાંકીને પોતાનો પ્રકાશ પ્રકટ કરે છે. જેમ અગ્નિ લોઢાને વિશે આવે છે ત્યારે લોઢાનો જે શીતળ ગુણ ને કાળો વર્ણ તેને ટાળીને પોતે પોતાના ગુણને પ્રકાશ કરે છે, તથા જેમ સૂર્ય ઉદય થાય છે ત્યારે તેના પ્રકાશમાં સર્વે તારા ચંદ્રમાદિકના તેજ લીન થઈ જાય છે ને એક સૂર્યનો જ પ્રકાશ રહે છે, તેમ એ ભગવાન જેને જેને વિશે આવે છે ત્યારે તેના તેજનો પરાભવ કરીને પોતાના પ્રકાશને અધિકપણે જણાવે છે. અને જે કાર્યને અર્થે પોતે જેમાં પ્રવેશ કર્યો હતો તે કાર્ય કરી રહ્યા કેડે તેમાંથી પોતે નોખા નિસરી જાય છે ત્યારે તો તે પંડે જેવો હોય તેવો રહે છે, અને તેમાં જે અધિક દૈવત જણાતું હતું તે તો પુરુષોત્તમ ભગવાનનું હતું એમ જાણવું. એવી રીતે સર્વના કારણ ને સદા દિવ્ય સાકાર એવા જે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ તેની મૂર્તિને વિશે સાકરના રસની મૂર્તિની પેઠે ત્યાગ ભાવ સમજવો નહીં, અને જેવી મૂર્તિ દીઠી હોય તેનું જ ધ્યાન ઉપાસના ભક્તિ કરવી, પણ તેથી કાંઈ પૃથક ન સમજવું, અને તે ભગવાનમાં જે દેહભાવ જણાય છે તે તો નટની માયાની પેઠે સમજવો, અને જે આવી રીતે સમજે તેને તે ભગવાનને વિશે કોઈ રીતે મોહ થતો નથી. અને આ વાર્તા છે તે કેને સમજામાં આવે છે તો જેને એવી દ્રઢ પ્રતીતિ હોય જે આત્યંતિક પ્રલય થાય છે ત્યારે પણ ભગવાન અને ભગવાનના ભક્ત તે દિવ્ય સાકાર રૂપે કરીને અક્ષરધામને વિશે દિવ્ય ભોગને ભોગવતા થતા રહે છે, અને તે ભગવાનનું રૂપ ને ભગવાનના ભક્તના રૂપ તે અનંત સૂર્યચંદ્રના પ્રકાશ સરખા પ્રકાશયુક્ત છે. એવી જાતની જેને દ્રઢ મતી હોય તે જ આ વાર્તાને સમજી શકે, અને એવા તેજોમય દિવ્ય મૂર્તિ જે ભગવાન તે જીવોના કલ્યાણને અર્થે ને પોતાને વિશે નવ પ્રકારની ભક્તિ જીવોને કરાવવાને અર્થે કૃપા કરીને પોતાની જે સર્વશક્તિઓ ઐશ્વર્ય પાર્ષદ તેણે સહિત થકા જ મનુષ્ય જેવા થાય છે ત્યારે પણ જે એવા મર્મના જાણનારા છે તે ભગવાનનું સ્વરૂપ અક્ષરધામને વિશે જેવું રહ્યું છે તેવું જ પૃથ્વીને વિશે જે ભગવાનનું મનુષ્ય સ્વરૂપ રહ્યું છે તેને સમજે છે, પણ તે સ્વરૂપને વિશે ને આ સ્વરૂપને વિશે લેશ માત્ર ફેર સમજતા નથી. અને આવી રીતે જેણે ભગવાનને જાણ્યા તેણે તત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય, અને તેને માયાની નિવૃત્તિ થઈ કહેવાય, અને એમ જે જાણે તેને જ્ઞાની ભક્ત કહીએ ને તેને એકાંતિક ભક્ત કહીએ. અને આવી રીતે જેને પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપની દ્રઢ ઉપાસના હોય ને તેને ભગવાનના સ્વરૂપમાં કોઈ દિવસ માઇકપણાનો સંશય ન થતો હોય ને તેને કદાચિત કોઈ કુસંગને યોગે કરીને અથવા પ્રારબ્ધ કર્મને યોગે કરીને કાંઈક અવળું વર્તાઈ જાય તો પણ તેનું કલ્યાણ થાય, અને જો આવી રીતે ભગવાનને જાણ્યામાં જેને સંશય હોય ને તે જો ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી હોય ને મહાત્યાગી હોય તો પણ તેનું કલ્યાણ થવું અતિ કઠણ છે અને જેણે પ્રથમ એવો દ્રઢ નિશ્ચય કર્યો હોય જે જ્યારે આત્યંતિક પ્રલય થાય છે તેને અંતે પણ ભગવાન સાકાર છે એવી દ્રઢ ગ્રંથિ હૃદયમાં પડી હોય ને પછી જો તેને તેજોમય અલિંગપણું જે શાસ્ત્રમાં કહ્યું હોય તેનું શ્રવણ થાય તથા એવી વાર્તા કોઈ થકી સાંભળે તો પણ તેને સંશય થાય નહીં, કેમ જે એ તો એમ સમજો છે જે ભગવાન તો સદા સાકાર જ છે પણ નિરાકાર નથી અને તે જ ભગવાન રામકૃષ્ણાદિક મૂર્તિઓને ધારણ કરે છે એવી રીતે જેની દ્રઢપણે સમજણ હોય તેની પરિપક્વ નિષ્ઠા જાણવી એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે પોતાના સ્વરૂપની જે અનન્ય નિષ્ઠા તે સંબંધી વાર્તા કરી. તેને સાંભળીને સર્વે પરમહંસ તથા હરિભક્ત તે શ્રીજી મહારાજના સ્વરૂપની એવી જ રીતે વિશેષે દ્રઢતા કરતા હતા. ઇતિ વચનામૃતમ એવી રીતે પંચાળાનું સાતમું જે તે થયું. શ્રી પંચાળા પ્રકરણ સમાપ્ત.
સ્વામીની વાતુ પ્રકરણ છ સર્વદેશી સમજણ.
વાત 60મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે જેમ ભગવાન કરે તેમ થાય. આ અમને કઠોદર થયું હતું તે કોઈને ન મટે ને તે મટ્યું ને આવરદા પણ 25 વર્ષ થયા નથી ને આ 2 વર્ષ થયા એટલે સંવંત 1918ના કાર્તિકમાં મોત આવીને પાછું ગયું. તે જેમ ભગવાનને ગમતું હશે તેમ થશે. વાત 61મી. સ્વામિનારાયણરે સ્વામીએ વાત કરી છે જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારા વાર નથી ને આ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે ને અજ્ઞાને કરીને તો એમ થાય. તે શું જે ખટરસમાં રહ્યા ને જલેબીમાં ગયા પણ આજ્ઞા કરે તેમ રહેવું. તે
થર થર ધ્રુજત રહત વચન મે શશિ અરુ સૂરા, થર થર ધ્રુજત રહત વચન મે કાળ હજૂરા.
માટે આજ્ઞા એ કરે તો એના જીવમાં સુખ થાય. વાત 62મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આ ભગવાન તો જેમ
ક્યાં કીડી કરી મેળાપ ભેળો થાવા ભારે ભેદ છે રે, ક્યાં પૂરણ પુરુષોત્તમ આપ ક્યાં જીવ જેને બહુ કેદ છે રે.
એવા મળ્યા છે માટે 100 વાતનું ગમતું મૂકીને આજ્ઞા પ્રમાણે વર્તું. 100 માથા જાતા રે સોંગા છોગાળા, બીજું એક શિર કે વાસ્તે ક્યું ડરત હે ગમાર. હવે ખરેખરું મંડવું સતી નહીં કુત્તી કહાવે એ કીર્તન બોલીને કહે એમ પાછા પગ ભરીએ થાય તે સારું સન્મુખ ના લેવા. વાત 63મી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે શાસ્ત્રમાં મુખ્ય અહિંસા અને બ્રહ્મચર્ય એ 2 ધર્મ કયા છે. તે અહિંસા તે શું તો કાંઈક પદાર્થ જોઈતું હોય ને ગ્રહસ્થ પાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઈ ને કોઈ પદાર્થ ન જોઈએ ત્યારે અહિંસા પડે ને કોઈએ ન કચવાય તે અહિંસા ને બ્રહ્મચર્ય તો નેત્ર કાન નાક હાથ પગ આદિ અંગ સાચવીએ ત્યારે પડે ને હાથ પગ આદિ ઇન્દ્રિયોએ સહિત આવો દેહ ક્યાંથી મળે. આ તો ભગવાનને ભજ્યાનો સાજ છે તે વૃથા ખોઈ નાખવો નહીં. લેખે લગાડે તેને ડાયો કયો છે, નીકળતો પશુ જેવો જાણું અને આ દેહ તો હમણાં પડ્યો જાણું ને જેમાં ઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઈ જાય છે પણ આ જીવ તો ભૂલી ગયો છે તે ઉપર ગર્ભવાસમાં તું શું કહીને આવ્યો રે એ કીર્તન બોલાવીને કહે શું પછી લાકડી લઈને મારે. ને જીવ તો જાણે છે જે આ બધું કોઈકને માથે છે પણ એમ નથી જાણતો જે મારે જ માથે છે. ને ગર્ભવાસ જન્મ મરણ 84 એ તો ઉભા જ છે. માટે આવો સમાગમ કરીને એને ટાળી નાખવા ત્યારે નિર્ભય થાય. વાત 64મી. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે, મહારાજ કહે અમને બુદ્ધિવાળો ગમે છે, કેમ જે એને સત્ય અસત્યનો વિવેક આવડે ને કાર્ય અકાર્ય ભય અભય બંધ મોક્ષ એને જાણે, જે આ તે કરવું ને આ ન કરવું ને આમાંથી બંધન થાય ને આમાંથી મોક્ષ થશે, તે કૃપાન સ્વામી સરખા તો ચિકિત્સા કરે જે એમાંથી આ થશે. વાત 65. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે મોટાનો અવગુણ લે તેનું બહુ ભૂંડું થાય ને પોતામાં તો અનેક અવગુણ હોય, તે એક સાધુ રોજ શાક વઘારે ને એક દિવસ આત્માનંદ સ્વામી માંદા હતા, તેણે કહ્યું કે શાક કરો, ત્યારે ઓલીએ સૌ આગળ હો હો કર્યું, તે વાત મહારાજ પાસે ગઈ એટલે કહે હો, એણે એના જીવનું બહુ ભૂંડું કર્યું, જે મોટા સાધુમાં અવગુણ પલટ્યું ને મુક્તાન સ્વામી જમતા હતા, તે એક જણે એમ ચિંતવ્યું જે આ મોટા સાધુ આમ કેમ જમે છે, પછી એ જે અન્ન દેખે તે કીડા દેખાય, તે 15 દિવસ લગી એમ થયું, પછી દાંતે તરણા લઈને પગે લાગ્યો ત્યારે સમૂહ થયું, તે માટે કોઈ સાધુનો અવગુણ ન લેવો. અરે કેટલાક તો ગોપાળાનંદ સ્વામીની વાત ખોટી એમ કહેતા તે ગયા, તે પણ દીઠા. વાત 66. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે કરોડ રૂપિયા હશે તે કંઈ કામ નહીં આવે, તે જ્યાં હશે ત્યાં એમ થશે ને એમ જાશે, ને આગ્રામાં 18 કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી થાય, ઘણી શાંતિ તો 100 વધારી, પણ એણે શું થાય, દુઃખ થાય, એ સાધુનો માર્ગ નહીં, ને કથાએ તો કેટલો સમાસ થાય છે, ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઈ નીકળી ગઈ, નોખા આસન નીકળી ગયા એમ પડઘા પડે, અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી, નસીબમાં હોય તો રહે, માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિર્સ્વાદી થાવું, ત્યારે ભગવાન રાજી થાય. વાત 67. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે આ સમાગમ મળ્યો છે તે કોઈ પૂર્વનો સંસ્કાર ભારે છે, તો સમાગમ કરવા સારું આવ્યા છો, ને જે નથી આવતા તેને ભારે પાપ છે, આનું ફળ તો આજ કાલ મહિને કે વર્ષે પણ મળશે, ને સમાસ ઘણો કરશે, ને કોઈક જાણતા હશે જે કરીએ છીએ ને કેમ કંઈ થતું નથી, પણ આ તો મેળવણ નાખીએ છીએ, તે દહીં થઈને ઘી તો વલોવ્યા પછી નીકળશે, ને આ વાત તો બહુ દુર્લભ છે, ને આ સત્સંગ તો ઘણો થયો છે, ને સર્વ પૃથ્વીના માણસ સત્સંગ કરશે, પણ આવા કહેનારા ક્યાંથી મળશે, ને રૂપિયા તો ગાડે ગાડે આવશે, ને હવેલીઓ પણ થશે, પણ આ નહીં મળે, ને હવે તો કોઈ વાતની કલ્પના રાખવી નહીં, ને આ જીવ સમજવા માંડ્યો તે દિવસથી આજ સુધી ખેડ કરી વેપાર કર્યો તો પણ રોટલાને દાળ મળે છે, પણ રૂપિયાનો ઢગલો ભરાણો નહીં, માટે સા સારું જાજુ કરીએ, અને કેદીક ઢગલો મળે તો શું થાય, દુઃખ થાય, તે માટે આપણને જે ભગવાન મળ્યા છે તે કરશે તે થાશે, ને દાળ રોટલા ને વસ્ત્ર તો ગળામાં લીધા છે તે દેશે, અને મોર તો કટક ધાડા મિયાણા ને માળિયાના હાટી કંઈક લૂંટી લેતા, ને ખાવા અન્ન મળતું નહીં, ને કાળ પડતા, ને કાં તો ટીડા ઉંદર ને રોગ એ પણ કંઈ કંઈ આવતા, એવા મહાદુઃખ આવતા, ને આવું સાનુકૂળ તો કોઈ દિવસ આવ્યું ન હતું એમ જણાય છે, માટે ભગવાન ભજ્યાનો લાગ તો આજ જ છે. અરે અમે 22 વર્ષ વનમાં રહ્યા, તે 3 દિવસે અન્ન મળે, ને ટાઢ તડકો વરસાદ ને હિમમાં પડ્યા રહેતા, ને ઓઘામાં રહેતા, ને એક ગોદડી ભર રહેતા, એવા દુઃખ સહન કર્યા છે, અને અધ્યાત્મ અધિભૂત અધિદૈવ એ ત્રિવિધ તાપનું રૂપ કર્યું છે, અધ્યાત્મ તો એ જે આ દેહમાં રોગ આવે, અધિભૂત જે સર્પ સાવજ આદિ ઉપરથી દુઃખ થાય, ને અધિદૈવ જે તીડ ઉંદર આદિ દૈવ સંબંધી દુઃખ થાય, તે ભગવાન ભજે તો મટે. ને ખરેખરું ભજે તો આમ આપણા સામું જોઈ રહે એવા ભગવાન દયાળુ છે. તે ઉપર વાત કરી જે શ્રી કૃષ્ણે કહ્યું છે, જે 56 કોટી જાદવ લક્ષ્મી આદિક પટરાણીઓ ને આ મારો દેહ જેવો વાલો નથી તેવા ઉદ્ધવ મને પ્રિય છે એમ દયા કરે છે, માટે એવું થાવું. વાત 68. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે ગાડી સારું જે આશા રાખે છે તેમાં શું છે? તેણે ભજન તો થતું નથી અને અકળાય છે. જેમ બાવરો બેસાર્યો વળી વાણે રે એમ ન કરવું. એનું તો મોટા સાધુને પૂછવું જે મને આમ થાય છે ને મારા જીવનું સારું થાય તેમ કહો. હું બલિહારી એ વૈરાગ્યને અહો હું કોણ એમ વિચારું, એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 14. નિષ્કામ વ્રત બ્રહ્મચર્ય. મુક્ત મુનિ કહે, શ્રીહરિ માનકુવા હતા ત્યારે વાત કરતા કહે, ચાહે તેવા સમર્થ પુરુષ હોય અને નારીને નાગણી જેવી સમજતા હોય, વિષયને નરક જેવા માનતા હોય, છતાં પણ જો તેણે નારી તજી નથી તો વિષ ચઢતા તેને વાર નહીં લાગે. પાષાણ અને લોહ સમાન કઠણ હૃદય હોય પણ નારીનો નયનરૂપી અગ્નિ જો લગાર પ્રવેશ કરે તો પાણી થઈને તરત વહેવા લાગે. શિવ અને બ્રહ્મા જેવા સમર્થ પણ પીગળીને પાણી થઈ ગયા તો બીજાનું શું લેખું? સૃષ્ટિ થઈ છે ત્યારથી નારી અને પુરુષ અંતરમાં એકરસ થઈને રહ્યા છે. દેહથી ફક્ત જુદાઈ દેખાય છે, તે અંતરને જુદા કરવા માટે ભગવાને વર્ણાશ્રમના ધર્મ બાંધ્યા છે. તેનો જે લોપ કરે તેને દંડ થાય છે. મન ફાવે તેમ વર્તે છે, તે જ્યારે મરે છે ત્યારે ફરી તેને આવો જન્મ મળતો નથી. એવી વાતો શ્રીહરિ પ્રસંગાનુસાર કરતા. તેરા ગામમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, જે સ્ત્રીઓ એકલી તીર્થમાં જાય છે તેનો ધર્મ રહે નહીં અને પોતાના કુળને બોળનારી થાય છે. સુમતિ હોય તેમણે ઘરમાં રહીને ધર્મ પાળવો જોઈએ. ઘરમાં રહીને ધર્મ પાળે અને ભ્રષ્ટ ન થાય તો 71 કુળને તારનારી થાય છે. માટે સધવા કે વિધવા બંનેએ એકલા તીર્થ કરવાનો આગ્રહ ન રાખવો. પુરુષ વર્ગના કહ્યામાં વર્તવું પણ સ્વતંત્રપણે ન વર્તવું. ઘર મૂકીને સ્વતંત્રપણે ચાલે તો તે અંતે ભ્રષ્ટ થયા વિના રહેતી નથી. મુક્ત મુનિ કહે, નિષ્કામાદિ ગુણ સંતમાં સ્થાપી શ્રીહરિએ સંતને દેવતાથી દુર્લભ કરી દીધા. શ્રીહરિ કહેતા કે નિષ્કામ વ્રતને ધારણ કરનાર જેવી શોભા બ્રહ્માંડમાં કોઈની નથી. આ ગુણો ગુણાતીત છે, તે જેવા તેવા પુરુષમાં કદી આવતા નથી. ભલે 14 લોક પોતાને વશ વર્તે તો પણ નિષ્કામાદિક ગુણ ક્યારેય તજવા નહીં. આ ગુણને પ્રાપ્ત કર્યા પછી જો માયિક પદાર્થની તૃષ્ણા કરે તો તેટલી સંતતામાં કસર જાણવી. સહજ મળે તેનાથી ગુજરાન કરી લે એવા સંત સૌથી મોટા છે. આવી વાત શ્રીહરિ નિત્ય કરતા જેથી લેશ પણ માયાનો પાશ ન રહે. બડે બડે ગુણ કહાવત જેતે નિષ્કામાદિક કરજો તેતે, બ્રહ્માદિક કું દુર્લભ તેહા સંત મે સ્થાપે હરિગુણ એહા. દેવ સે દુર્લભ સંત કર દિન હે ગુણ કરી કે આવત ચિન્હે, બ્રહ્માંડ સે શોભા ન એસી કોઈ નિષ્કામાદિક રખના સોઈ. ગુણાતીત યહ ગુણ કહાવે અલ્પ જન્મે કબહુ ન આવે, 14 લોક જો ભય વશતાઈ નિષ્કામાદિક ગુણ વર્તત જાઈ. નિષ્કામાદિક ગુણ કુ પાઈ તૃષ્ણા રહત માયિક કી આઈ, માયિક કી તૃષ્ણા જેતી જેવું સંતતામે કસર તેતી તેહુ સહજ મિલે કરત ગુદરના એસે સંત સબ પર રહાના શ્રીહરિ વાત કરત નિત એસી માયા કો પાસ લગે ન લેશી. ખોખરા મહેમદાવાદમાં શ્રીહરિએ સંતોને નિષ્કામ ધર્મ સંબંધી વાત કરતા કહ્યું, સંતના વર્તનમાં અનંત ગ્રંથમાં કહેલી મોક્ષની વાત આવી જાય છે. લોકને રીઝવવા માટે જે કરે છે તેના વર્તન તો જુદા હોય છે. શૃંગી ઋષિ પિતા સાથે વનમાં રહેતા હતા. નારીનો શબ્દ પણ તેમણે સાંભળ્યો નહોતો, કોઈ નારીને દીઠી પણ નહોતી, તેથી સ્ત્રી પુરુષનું ભાન નહોતું. એવાને પણ નારીએ છળ્યા છે, સૌભરી ચ્યવન વગેરે પણ ભ્રષ્ટ થયા છે, તો જે ધર્મ ન રાખે તેવા કળિયુગના જોગીનું શું લેખું? તેનો વિશ્વાસ રાખે તેની આશા છોડવી જ રહી, કારણ કે ઝેર પીવે તેનું ઘડી પછી મૃત્યુ થયા વિના રહે નહીં. તમને અમારા વચન ન ગમે પણ અમે કહ્યા છે, કારણ કે કામના વેગની તમને ગમ નથી. ત્યારે સંતો બોલ્યા કે આપ જેમ કહો તેમ જ અમારે વર્તવું છે, તમે અમારા નાવરૂપ છો.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 16/11/1984 શુક્રતીર્થ, રાત્રે સભામાં ગોષ્ઠી. પરમ પૂજ્ય સ્વામીશ્રી, સાધુ કોને કહેવાય તથા પ્રભુનું બળ, એ વિષય ઉપર ગોષ્ઠી.
બાપા અન્નકોટનું કાર્ય જોવા ખૂબ આવતા. સંતો અને બ્રાહ્મણ અન્નકોટ બનાવે ત્યારે સાંજ અને સવાર પોતે આવી જતા. મહેસૂબ બહુ સરસ બને તે માટે બાપા ખૂબ દાખલો કરતા. 61 સાલનું એ ઠાકોરજીના અન્નકોટનું મહેસૂબ થોડું કાળું પડી ગયું, વધારે પડતું શેકાઈ ગયું. એ મહેસૂબના કોઈ ખૂનો કોઈ ભાગ એવો પીળો રહ્યો નહોતો. બાપાએ એક અંદોઈને તરત જ પૂછ્યું, મેં તમને કહ્યું હતું કે આ રીતે તમે મહેસૂબ બનાવજો, આમ કેમ ભૂલથી? બાજુમાં એક ભાઈ ઉભા હતા જે અન્નકોટનું ધ્યાન રાખતા હતા, ભેગો હું બી હતો. પેલા ભાઈ એકદમ બોલી ઉઠ્યા, સ્વામીજી મેં એને ના પાડી હતી અને છતાંય એને સાંભળ્યું ને વધારે પડતો શીખી નાખ્યો. ગીચ કડક થઈ ગયું હતું, પછી મહેસૂબ થાય કેવી રીતે? સ્વામી હસતા હસતા એકદમ બોલી ઉઠ્યા, મેં ગુરુ તમને ક્યાં પૂછ્યું છે? બાપા ગુરુ શબ્દ ખૂબ વાપરતા, નાના મોટા તમામ માટે. પછી અમે ત્યાંથી નીકળ્યા એટલે સ્વામીજી એકદમ સહજ બોલ્યા, ગુરુ આપણે ડાપણનો અંગ ન રાખો, પૂછ્યા વગર ક્યારેય બોલવું નહીં, જે થાય તે જોયા કરવું. સ્વામીજી કાયમ વાત કરતા, ડાપણ અને ભોળપણ જીવની જીવદશાના લક્ષણ છે. ડાપણ શું? બુદ્ધિનું પ્રદર્શન, બીજાને જાનપણું આપવાનો સ્વભાવ, વચ્ચે ટપકી પડવાનો સ્વભાવ, પોતાની સમજણના કેફમાં રહીને બીજાનો ભાર ન રહે, એમ ડાપણ કહેવાય. ચર્ચા વિચારનામાં સહજ પડી જાય, એમ ડાપણ કહેવાય. કોઈ અભાવ કે ભાવફીની વાત કરતો અને વચ્ચે સાથ પુરાવી દે, એમ ડાપણ કહેવાય. એ વાતને સાથ ના આપે, એમ સાધુ કહેવાય. ડાપણવાળો બહુ સેવા કરતો હોય અને ભોળપણ પ્રકૃતિવાળો સેવા કરતો હોય. ભૂડી પ્રકૃતિવાળો સેવા કરે પણ એને બિચારાને ખબર નથી પડતી કે મારા માનનું પોષણ થઈ રહ્યું છે, પોતે ક્યાં ભૂલ કરે છે અને ખ્યાલ નથી આવતો, પોતે શું બોલે છે એનો ખ્યાલ નથી આવતો, અને છતાં એની સેવા દેવતાઓ જ લઈ જાય. એની વૃત્તિનું અંદર હૈયાની વૃત્તિનું માનનું પોષણ જ થયા કરતો હોય. એની ચેતના એટલું જાગ્રત નથી. ડાપણવાળાને ખબર પડે પણ ડાપણ કર્યા સિવાય રહેવાય નહીં. ડાપણવાળાને ખોટું લાગી જાય અને ભોળપણવાળાને ખોટું લાગી જાય, બંને જો અથાડીએ તો, બંનેને સાથ ના આપીએ તો, બંનેનો સ્વીકાર કરીએ સ્વીકાર ન કરીએ તો. ભળો માણસ ખૂબ મહિમા ગાય, ખૂબ સેવા કરે, પોતે ક્યાં છે એનો બિચારાને ખ્યાલ ના આવે, પોતે શું બોલે છે એનો ખ્યાલ ના આવે, અને છતાંય પોતાની જાતને બહુ હોશિયાર માને. ડાપણ અને ભૂડી પ્રકૃતિવાળા બંને અભાવમાં ભાવફેરમાં જવાના જ છે. જેની ચેતનાને વિશે ક્યારેય ડાપણનો કે ભોળપણનો અંકુર ન હોય, સંકલ્પ ન ઉઠે, એમ સાધુ કહેવાય. અથવા કદાચ સંકલ્પ ઉઠ્યો હોય ને પોતાને ખ્યાલ આવી જાય, એમ સાધુ કહેવાય. ગબડે અને પ્રભુને પ્રાર્થના કરે, હે મહારાજ, હું ગબડ્યો છું, નાપાસ થયો છું, માથાકૂટમાં પડ્યો છું, તમારા કાયદાનો લોપ કરી નાખ્યો છે, નિર્દોષ બુદ્ધિનો ખ્યાલ નથી રહ્યો, મને એવું બળ આપો કે હું ડાપણે કરીને ફોડપણે કરીને ક્યારેય સુહૃદભાવનું નિર્દોષ બુદ્ધિનું ક્યારેય ખંડન ન કરો, ભગવદી સાથેની સરળતાનું ક્યારેય.
આત્મીય સમાજની જય જય જય.